મુખ્યપણે આપણે મધ્ય લોક માં જે થયેલા 458 જે મંદિર છે એનો આપણે ઇતિહાસ કરીને એનું પૂજન એમાં બિરાજમાન 700 પ્રતિમાઓનું પૂજન કરીએ છીએ. એમાં સૌથી શરૂઆત પહેલા ક્યાંથી થાય છે કે જંબુદ્વીપની સૌથી મધ્યમાં જે આવેલ સુદર્શન નહેરુ છે એકલા જોજનનો અને એમાં આવેલા 16 મંદિર અને એના સંબંધી બીજા 62 મંદિર એ રીતે 78 મંદિર અને એક એક મંદિરમાં 108 પ્રતિમા એનું આપણે આજે પૂજન કર્યું. આ એક પર્વ કેવું છે, શાશ્વત એટલે અનાદિમાં ચાલ્યું આવે, આનો કોઈ પ્રારંભ થયો તેવું નથી અને એ પ્રતિમાઓ પણ જે મંદિર પણ એ બધા શાશ્વત છે અને એનાથી એક સિદ્ધિ થાય છે જૈન દર્શન એક શાશ્વત સત્ય સમજાવનાર એક માર્ગ છે, વિધિ છે, ઉપાય છે. એનો કોઈ સ્થાપક નથી હોતો. અન્યમાં ક્યાંક જોવા મળશે, સાંભળવા મળશે કે એના પર સ્થાપક હોય છે. એનો અર્થ શું થયો, એની પહેલા કોઈ ધર્મ એટલે સત્ય નહોતું, કોઈ સુખી નહોતો, સુખીનો થવાનો માર્ગ કોઈની પાસે નહોતો. ગુરુદેવજી એક પ્રવચનમાં આ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોઈ શરૂઆત કરે કે આખી માર્ગની ધર્મની કે જે કાંઈ, તો પહેલા કે તારી પહેલા કોઈ નહોતું કે છે, કોઈની પાસે પહેલા સત્ય નહોતું, સુખ નહોતું, તમે ક્યાંથી ગયું? જો કોઈ પહેલા નહોતું તો ગયું ક્યાં? જીવનમાં પૂછ સત્ય નવું બનતું નથી, સત્યના કિનારા નવા નવા હોય શકે. જે આપણે સ્કૂલમાં ભણીએ છીએ ગણિત, તો એમાં શું છે, ભણાવનાર કદાચ શિક્ષકો નવા નવા થશે પણ ભણવાનું કેવું છે, એકને એકને બગડે બે એકને તેમ બે ચાર, એ શું છે, સત્ય કોઈ જ બદલે નહીં. તો આવું એક વસ્તુ સ્વરૂપ થયું. શાશ્વત જીમ પ્રતિમાનું પૂજન પણ એક ઘણું આપણને થઈ જાય છે કે એ શાશ્વત જીમ પ્રતિમા છે. શાશ્વત આ વિકરાગતાનો આરાધનાનો સાધનાનો માર્ગ છે, એમ તું પણ એક શાશ્વત તત્વ જ હતો. શાશ્વત જીવ પ્રતિમા એમ દેખાડે છે કારણ તું કોઈથી બનેલો નથી અને જો કોઈ તને બનાવે તો દુઃખી કેમ બનાવે છે, એ કોનું બગાડ્યું તને બને. તો એ રીતે આ પર્વની અંદર આપણે ભાવના સાથે એમાં જોડાયેલી હોય છે. એમાં આપણે પૂજ્ય ગુરુદેવજીનો હમણાં પ્રવચન એ પુણ્ય પાપ અધિકાર પૂરો થયો અને આગળ અધિકારનો પ્રારંભ થાય છે. એ રીતે સમયકાળ જો જીનવાણી અને આ ફાગણ મહિનો છે અને 100 વર્ષ પહેલા શું થયું હતું, આ ફાગણ મહિનામાં શું ભલે તિથિ ખબર નથી આપણને, પણ 100 વર્ષ પહેલા શું થયું હતું કે દામનગરમાં પૂજ્ય ગુરુદેવજીના હસ્તકમળમાં એ દામોદર જેથી આ સમયસાર સમાગમ આપેલું. એ સમયસાર ની પ્રાપ્તિ થતા શું થયો, ચમત્કાર શું થયો, જે સોગાનીજી ને આત્મધર્મ મળ્યું અને એક વાક્ય ઉપર લખેલું તો શું થયું, એમને આખી દિશા મળી ગઈ. એમ ગુરુદેવજી જે સત્ય ને શોધતા હતા, સંસ્કાર તો લઈને આવેલા પણ ક્યાંય એ માર્ગ નો સમજતો અને જ્યાં સમયસાર હાથમાં આવ્યું તો શું થઈ ગયું, એ બહુ જરૂરી છે. માર્ગની સૂઝ પછી માર્ગમાં પ્રયાણ થતો છે, પણ માર્ગ જો હજી નથી મળ્યો તો શું કહે, બીજા શું શું કહે, ફાંફા મારીએ છે અંધકારમાં જે ફાંફા મારીએ, એ માર્ગની જે સત્ય શોધતો સંસ્કાર કર્યા હતા અને સામે એવો યોગ બન્યો તો તરત જ કે વિજય થાય. બોખી રાખ્યો છે કઈક હશે કે શબ્દો ક્યાં ક્યારે પડ્યા, જે શબ્દો આપણે બધા યાદ કરીએ છીએ, આ શાસ્ત્ર તો અસરવી થવાનું. જીવનમાં જ્યાં જેની અત્યંત જિજ્ઞાસા પૂર્વક ચિંતના પૂર્વક શોધ હશે અને એવો યોગ નિમિત્ત બની જાય તો સહજ આવી ભાવના એને શબ્દો ગોઠવાનો પડે, યાદ કરવાનો પડે, ગોખવાનો પડે, અંતરમાંથી ભાવના અને અનુરૂપ એવા શબ્દો કરી પડ્યા વગર રહે. કોઈ વસ્તુ સરસ જઈ આકૃતિ શબ્દ છે અંદરમાંથી કરે હા એમ શબ્દ આવી જાય કે અહો શબ્દ આવી જાય છે કે એની ભાવના સાથે આ શબ્દ નું શું છે ઉમેર હોય છે તો એ આ અશરીર થવાનો સાસર એ સાસર માં આપણે એક રીતે વિચાર કરીએ સમયસાર એટલે શું દરેક તો ખબર છે પહેલું નમન સમયસાર માં સમયસાર નો અર્થ કેવો છે શુદ્ધ આત્મા સમય એટલે આત્મા અને સાર એટલે શુદ્ધ અને જયચંદજી એ આખું પહેલેથી લિંક લઈ નાખી વાત કરી કે સમય એટલે શું અને એમાંથી સાર એટલે શું સમય કેટલી પ્રકારે પહેલા બતાવે છે છ પ્રકારના સમય દેખાયા કે સમય અર્થ સમય શબ્દ સમય જ્ઞાન સમય બીજો સમય ના શું અર્થ છે સમય એટલે કાળ ટાઈમ સમય એટલે મત અને સમય એટલે સિદ્ધાંત આ છ પ્રકારના જે છે એમાં સાર કોણ છે તો કે અર્થ સમય એટલે છે છ દ્રવ્ય એને કહેનાર એ શબ્દ સમય એને જાણનાર એ જ્ઞાન સમય તો એમાંથી હવે સાર ગુણ કોણ છે તો કે અર્થ સમય છ દ્રવ્યમાં સાર કોણ છે કે જીવ નામનો પદાર્થ જીવમાં પણ સાર ગુણ કોણ છે અશુદ્ધતા કે શુદ્ધતા કે શુદ્ધતા તો એનો અર્થ કે સમય એટલે આત્મા અને સાર એટલે કે શુદ્ધ અને શુદ્ધ એટલે શું શુદ્ધતાના નિમિત્ત પણ નહીં અને સ્વયં શુદ્ધતા બી નહીં અશુદ્ધતા બી નહીં અને અશુદ્ધતાના નિમિત્ત બી નહીં તો અશુદ્ધતા એ કોણ છે અશુદ્ધતા ભાવ કર્મ છે અને એના નિમિત્ત દ્રવ્ય કર્મ અને એ જ પહેલા કળશમાં આપણને કીધું કે સમય એટલે આત્મા અને સાર એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી એ આખી એક શરૂઆત કરી એ રીતે વિચાર કરીએ કે આખા સમયસારમાં કોની વાત છે શુદ્ધ આત્મા ની એમાં લઈને કે એમાં જયચંદજી પણ આવા શુદ્ધાત્મા ની આમાં કથની છે શુદ્ધ નહીંથી શુદ્ધાત્મા ની જ કથની આ સમયસારમાં છે તો કોઈને પ્રશ્ન થાય તો અહીંયા અધિકાર ક્યાં ક્યાં લીધા ખાલી આત્માનો જ લીધો સર્વશુદ્ધમાં અધિકાર લીધો કે અધિકાર ક્યાં ક્યાં લીધા જીવ જીવ લીધા કરતા કર્મ લીધા આ પુણ્ય પાપ હવે પૂરો થયો આ તો કોની વાત કરવી છે તમારા શુદ્ધાત્મા ની વાત કરવી હતી તો કે ક્યાં કરવી જે રીતે વિચાર કરીએ તો પહેલીની શરૂઆત સમય સારની સબ્જેક્ટ ની શરૂઆત ક્યાંથી થાય કઈ ગાથાથી શરૂ થઈ છઠ્ઠી ગાથાથી પહેલી પાંચ ગાથા તો એક શું છે એક પહેલી ગાથા તો મંગળાચરણ છે અને કુંડકુંડ આચાર છે કે હું સમયસાર કઈ તેની પોતાની પ્રતિજ્ઞા છે પહેલી ગાથાના બે શબ્દો વંદી તું સર્વસિદ્ધે અને વોચ્છામી સમય પાવ તો એ વંદી તું સર્વસિદ્ધ એક મંગળાચરણ કર્યું અને હું સમયસાર કહીશ એમની પ્રતિજ્ઞા તો પછી આ સમયસાર જો કહેવા માંગો તો પેલો જ પ્રશ્ન થયો સમયના ભેદ પહેલા આપણે ઓલા જે જયચંદજી કીધા એ રીતે અહીંયા કુંડકુંડ આચાર્ય બીજી રીતે કહે કે સ્વ સમય અને પર સમય તો સ્વ સમય એટલે શું વ્યાખ્યા લીધી બીજી ગાથામાં એ જીવ શરીર સદર્શન જ્ઞાન અસ્તિત્વ સ્વ સમય અને છે જે સમ્યક દર્શનના ચારિત્ર જેને પ્રગટ થયા એનું નામ શું કહેવાય સમય અને ઇઝ ઇક્વલ ટુ જ્ઞાની ધર્માત્મા અંતરાત્મા અને ચિત્ત કર્મ કુશલ ના પ્રદેશ કે જે રાગ દ્વેષ માં ફરીથી કોઈ નહીં થાય કે શબ્દો તો આવા છે ક્યાં લેતી શબ્દો ક્યાં સ્થિત છે રાગ દ્વેષો માં કે કુશલ કરવામાં તો કુશલ કરવામાં કોઈ સ્થિત થઈ શકે દેશ જત સમય પ્રારંભ એક શૈલી હોય એક આગળ શૈલી અને એક અધ્યાત્મ શૈલી એમાં ફરક તો પડતો છે આગળ શૈલીમાં ભેદ પ્રભેદ દેખાઈને વિસ્તાર કરે છે અને અધ્યાત્મ શૈલીમાં શું છે એ સંકેલી લે છે આ રાગ અને રાગ નો વિષય અથવા નિમિત્તો કુજલ કર્મ એવો ભેદ પણ ન પાડતા તું રાગમાં સ્થિત છે એનો છે કે તું કુજલમાં સ્થિત છે જેવી રીતે અગિયારમી ગાથામાં ભૂતાત્મને કીધું છે પરિવેશ માંથી એક તો હોય, દ્રવગુણ પર્યાવરણ માંથી તો એક હોય. નહીં કથન શૈલી પણ છે અને નહીં જ્ઞાન માં પણ છે. અને જેમાં આવે ને કથન શૈલી માં પણ છે, ભાવકૃત નામ માં એક અંશ એનું નામ લઈ છે કે નહીં. તો અને કથન સમજાવવાની શૈલી અને જાણવાની છે, બે માં લઈ છે કે નહીં. તો શુદ્ધ નહીં શું છે, દ્રવ્ય છે કે પર્યાય છે? ભગવાન આત્મા ને સુધ નહી એમ અહિયાં કર્મ માં પ્રદેશ માં સ્થિત એમ ન હોય, એના નિમિત્તે એના સંઘમાં એમાં તું રાગ દ્વેષ નો કેવો જણાવ કે તું ક્યાં છે? તું આત્મા માં ઠેરો નથી તો ક્યાં છે? ઉદ્ગલ માં મારા પણ માની ને ઠેરો. અને એનું નામ શું કીધું? પર સમય. અને પર સમય એટલે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ. આ રીતે પેલું સમયસર એટલે કે સુધરાત્મા વિષય પર આવીને હવે પણ આવો વિષય છે એની સાધના કરે કે ન કરે તો શું થાય બતાવે. બતાવો છે શું બતાવે? પેલો તો સુધાત્મા, સમયસર એટલે સુધાત્મા. અને એ રીતે જઈએ તો પહેલી ગાથામાં પણ પરિવાર કરે, પહેલી ગાથામાં પરિવાર અચલ અનુપમ ગતિ એમ કરીને કોની વાત કરી. સિદ્ધ ભગવાન ને કહ્યું કારણ કે મંગલાચરણ છે, તો સિદ્ધ ભગવાન ને એને સાધ્ય ને યાદ કરીને કહે. પણ સિદ્ધ ને યાદ કરીને પણ કીધું કે તેવો જ તું છો. પ્રગટરૂપ સુધાર્થમાં બતાવ્યો અને દેખાડરૂપ કોને સાથે? શક્તિરૂપ સુધાર્થ. જેને નિયંતા ની ભાષામાં કહીએ તો કેવી રીતે કહીએ? કારણ સમયસર અને કાર્ય સમયસર. સિદ્ધ ભગવાન કેવા છે? કાર્ય સમયસર. સિદ્ધ ભગવાન કાર્ય સમયસર. અને દરેક નો ભગવાન આત્મા નાયક ભાવે કેવો છે? કારણ. તો એ આચાર્ય દેવ મંગળાચરણ છે એટલે નેચરલી જે કાર્ય છે, જે પૂજનીય ઉત્કર્ષપણે છે એમને યાદ કરે. પણ એની ટીકામાં અમૃતચંદ્રા કરે કે શું? તેમના સ્વરૂપ નું ચિંતન કરીને તે સમાન પોતાને ધ્યાઈને તેમના જેવા થઈ જાય. આ તો શું લીધું છે કે પ્રગટ સુધાત્મા છે એનું જો તું યથાર્થ ચિંતન કરીશ તો તારી દ્રષ્ટિ ક્યાં જશે? જે કારણ સમયસર સુધાત્મા એ તરફ જશે તો તું એના અલ્પકાળમાં તેમના જેવો થઈ જાય. તો એ સુધાત્મા ની વાત બતાવી અને પર્યાય માં જો એને સ્વીકારે છે તો સ્વસમય અંતરાત્મા છે, અને સ્વીકારતો નથી તો કેવો છે? બહિરાત્મા અજ્ઞાની છે. તો હવે ત્રીજી ગાથામાં કહે છે, આ તે તારા એકત્વ સ્વભાવને છેડ્યો છે ને, આ કેટલી આ દંડ કથા ઉભી છે. જો તે તારા સ્વસમય પણ એટલે તારા દર્શન ચૈતન્ય સ્વભાવી દર્શન જ્ઞાન સ્વરૂપ એના આશ્રય પ્રગટતા નિર્મળતા કરી હોત તો આ કઈ બીજા કે શું કહી? દશાનો સાર, ઝંઝટ નો સાર, બધી ઝંઝાળ જેને કહે ને, આ તેના કારણે થયો. એ તત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર. દરેક પદાર્થ માં ચાર પદાર્થો હંમેશા શુદ્ધ જ છે. શા માટે છે? કોઈનો સંગ્રહ નથી કરતા, પોતાના એક પણ આમાં સ્થિત છે. ખાલી પરનો સંગ કરનારા કોણ છે? જીવ અને ઉદ્ધવ. અને બે માં જ સમરૂપે પરમાન થવું એ પુત્રની અશુદ્ધતા છે. તો અહિયાં પણ એ જળ હોવાથી તેનું દુઃખ નથી, અને જીવ ચેતનવંતો હોવાથી પોતાને ભૂલીને પોતાના એકરૂપ સ્વભાવને ભૂલીને પરનો સંગ કરે તેથી બને વિપવાદની કરે. આખો ગુજરાતી તેના પરથી બંધ કથા એટલે બંધ ભાવ, એ તો બંધ વર્ણન એટલે બંધ કથા છે. બાકી ઉભો શું થાય? પોતાની પ્રણતિમાં બંધ ભાવ ઉભો. અને એની ટીકામાં ખાસ અમૃતચંદ્રાચાર્ય સિદ્ધાંત ત્રીજી ગાથાની ટીકા જે ગુરુદેવજી બહુ જ છેલ્લા વર્ષોમાં તો બહુ જ વારંવાર એમનો થાય કે આ બધો કયો સિદ્ધાંત સારો? એક જણ બીજા જણ એમ ના કરે કે રાગ પૂજલ ના છે, મારા કાંઈ નહીં રાગ, મારા કયો સિદ્ધાંત કરતા અમને ચિંતા નહીં. આપણે ગમે એવો રાગ થાય તો ક્યાં નહીં તો પૂજલ ના થાય મને બહુ છે. બહુ જ આ જીવનમાં પહેલો આ પાયો જો નિશ્ચિતપણે દળ થયો નથી તો પછી વાતની વાતો રહેશે. વાતમાં વળા એમાં કેવી રીતે આચાર્ય લીધું કે તું તારા, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, અડતું નથી, ચૂમતું નથી, તો એનો શું થયો કે તું તારા એકત્વમાં રહેલો છો, અને એકત્વમાં રહેલો છે ને જો ભૂલો છો તો આ બધો વિકાસ ઉભો એ આખું. અને એમાં સરસ છે કે દરેક પદાર્થ આ રીતે તો ચૂંબે તો છે, પણ કોને ચૂંબે છે કે અંતરમગ્ન રહેલા પોતાના એ ધર્મો ને, અનંત ધર્મો ને એ ચૂંબે છે, સ્પર્શે છે. અને તો પણ કેવા છે સંયોગ ભાઈ ના કેવા છે એમાં શબ્દ શું આપ્યો, અત્યંત એક ક્ષેત્ર આગળ નિકટ રહેવા છતાં એવું દૂર નથી એમ નહી, અત્યંત એક ક્ષેત્ર આગળ સાથે સંબંધે રહેલા હોવા છતાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતો ચૂંટતો નથી. એનો અર્થ છે દરેક પોત પોતાના એકત્વમાં. અને આ રીતે જગત ઉપર શું કરે છે કે સરસ ઉપકાર કરે, એનો અર્થ છે કે અનંત પદાર્થો અનંત પણ ટકી રહે, કોઈ એકબીજામાં ભેળ છે થતા. અને આવી એકત્વની વાત, અને આવું જે આવી એકત્વ સ્વરૂપ છે તો આચાર્ય નથી, તો આવું બીજા પણ દ્વિરૂપતા ક્યાંથી તને થઈ રહ્યો કેમ થાય, કે અજ્ઞાન ભાવે છે કેવી રીતે કહેવું, બાકી વસ્તુ સ્વરૂપમાં છે એવું કે જે વિવિધ પણ થતા હોય છે. અને તો પછી આચાર્ય પણ શું કાંઈ અજ્ઞાન ભાવે ઉભો કહેલો છે, અને એવી જ વાત એને શ્રુત પરિચિત અનુભવ. પણ એકત્ર વર્તા આત્માની વાત પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ થયે. આચાર્ય પાંચમી ગાથા કે એક અપૂરો વાત, એક નવીન વાત, એક તને જે ભૂતકાળમાં ક્યારે સાંભળી છે કે નથી સાંભળી, આવે અનંત વાત સાંભળી છે, એક બે વાત ની અનંત વાત સાંભળી છે. આચાર્ય કહે છે કે તે સાંભળી જ નથી, કેમ નથી સાંભળી, ચલો વિશ્વ નિગમ ના જીવો છે એને તો નથી સાંભળ્યો, જે એગ્રી છે, કારણ કે ત્યાંથી નથી નીકળ્યા ત્યાંથી સાંભળ્યું, પણ અમે તો નીકળી ચુક્યા છે. અનંતવાર ભગવાનના સમર્પણમાં એક મૂળ સિદ્ધાંત, ક્યારે પણ પોતે સંતોષ માનીને અટકવા જેવું નથી. શું સંતોષ માની, મેં સાંભળ્યું છે, મને હવે ખબર પડે છે, સમજણ થાય છે, સાંભળવું જ નથી, સાંભળવાનું પણ પરિણામ, અને જો પરિણામ નથી તો સમજી લેવું મેં સાંભળ્યું એ નથી. કોઈ પણ કીધું કોઈ વળી છે પાણી લાવ, તો એ સાંભળ્યાનું ક્યારે કહેવાય, તાકાત પણ ક્યારે કહેવાય, ગ્લાસ પાણીનો ભરી લાવે છે, ખાલી કર્ણેન્દ્રનો વિષય બનાવવો એ કોઈ સાંભળવું નથી, એ સાંભળ્યા પ્રમાણે એને અનુરૂપ એવું શું થવું જોઈએ, પુરુષાર્થ પરિણામ થવું જોઈએ. એટલે બધું પહોંચી ગયા, જુનું જુનું બોલાય જતું ઇક્વલ ટુ શુદ્ધ, જે બીજા થી જુદું હોય ને પોતાથી એકત્વ, એનું નામ શુદ્ધ કહેવાય. ભેળ છે એમ વગરનો વિભક્ત એટલે શું, અને કોઈને પણ આપણે કહીએ કે આ પ્યોર છે, આ દૂધ પ્યોર છે ક્યારે કહીએ, આ સ્વરૂપ પ્યોર છે ક્યારે કહીએ, બીજાનું ભેળ છે અને ભેળ છે નથી એનો મેપ છે, બીજાથી કેવો છે વિભક્ત છે, અને પોતાથી કેવો છે એ પાંચમી રાતામાં એકત્વ વિભક્ત એટલે કે સુધાત્માની વાત તમે આચાર્ય કહે છે તને કહું છું, પણ પછી શું દર્શાવવું, તો પેલી લાઈન માં કે છે દર્શાવવું, અને બીજી શું છે દર્શાવવું, તો કન્ડિશન મૂકી ને કેમ તેની કન્ડિશન મૂકી, આચાર્યદેવ ની દશાની નિષ્ફળતા નો આપણને વાત, વિકલ્પ આવ્યો છે તમે સુધાત્મા ની વાત કહેવાનો, પણ એવો સહજ ભાવમાં યોગ બહેનો ભાઈ કારકફરી મળી આયુષ્ય છે, અને તો બનશે. બાકી એક બોધ જીવનમાં એક મુનિરાજના આચાર્ય ઉપાધ્યાય કોઈના પણ જીવનમાંથી શું શીખવાનું, ઘણું છે એક શું શીખવા, ક્યારે પણ વિકલ્પ ઉઠે એટલે વિષય ગોતવાના જાય, કોઈ પણ આમાં આહાર નું એમ તો વાત છે, મુનિરાજ ને ચલો એક ભૂખ ની ઈચ્છા થઈ, થાય છે ને મુનિરાજ દશામાં આવે આહાર ની ઈચ્છા થઈ તો શું કરે મુનિરાજ, તરત જ આહાર લેવા નગર કરો તો શું કરે? જીવનમાં બોજ આપણે આપણા આકૃષ્ટ જીવનમાં શું કરતા હોય છે? ઈચ્છા થઈ અને વિષય ગોતવા જઈએ છે. અરે ઈચ્છા નથી પણ ભવિષ્યમાં થશે એના ભયથી વિષય ગોતીએ છીએ. ટ્રાવેલિંગ કરવાનું 3-4 કલાકમાં તો પહોંચી જવાના હોય પણ છતાં ભય શું થાય? કદાચ વહેલું મળું છે અને ન મળ્યું તો હજી વિકલ્પ નથી આવ્યો. વિકલ્પ આવ્યા વગર, ઉદય આવ્યા વગર ઉદય નો ભય લાગે છે. આવી તે પરાધીન દશા છે આપણે. અને આપણે માનીએ, આપણી જાતને શું માનીએ છીએ? હું કેવો છું? હું દુઃખી છું. બોલ જીવનમાં આપણે આપણા તે મુનિરાજ આચાર્ય પુરુષોત્તમ આચાર્ય પોતાની દશા દશા ઉઠતો તો પછી તારી જવાબદારી શું? શ્રોતાની શું જવાબદારી? આચાર્ય કે હું કહું છું એ પોતાની વાત લાગે. હવે તના ઉપર છે દર્શાવું તો કરજો પ્રમાણ અને દોષ. અને પ્રમાણ એટલે આપણે તો ઓલરેડી હા તો કહી દીધી છે ને આચાર્ય ને કહી દીધી છે એમાં ના તો પણ એવું નથી ને એટલે પ્રમાણ કરી દીધું છે ને હા કે એટલે પ્રમાણ સ્વીકારી દીધું છે. અમે આચાર્ય કે છે એ વાત તો બહુમાન થી ભક્તિ થી શું હા પાડવી અમારે સ્વીકાર્ય નથી. અમે અનુભવ થી કહીએ છીએ, અનુભવ કરાવવા કહીએ છીએ તો તું પોતે અનુભવ સ્વયં કે નથી કે છે આવે છે ને અમને આ તેનાથી કેટલું સમય થાય નહીં જોઈ ભવાની પ્રગટવામાં કેટલા કારણ આવ્યા હતા? 4 કારણ છે ને આગમ નું સેવન, યુક્તિ નું અવલંબન, પરાક્રમ ગુરુ નો ઉપદેશ અને એમાં 4 માંથી આપણા માટે ખાલી અનુભવ છે. તમે કઈ કેટલું બધું ન હોય, શાસ્ત્ર નો બહુ અભ્યાસ નહીં ચાલશે પણ અંતે આ આમાંથી એક ઉદ્દેશ્ય પ્રશ્ન ઉઠાવ્યો છે પોતે કે આચાર્ય આપણને શું કીધું? તો અનુભવ કરીને સમાજમાં માંગે તો બધે પ્રશ્ન અનુભવ ના કાળે અમે આપણે ક્યાં કહેવા જશું કે મેં અનુભવ થી પ્રમાણ કર્યું? અનુભવ કાળે એવો વિકલ્પ હોય ન હોય ને તો કે શું કરશો આપણે? અરે અનુભવ થયો એ જ એક સારો સ્વીકાર. એમાં કેવા જાવું કેવી ક્રિયા કે વિકલ્પ નો કોઈ પ્રશ્ન નથી. અમે કહીએ છીએ ખાલી એમને શું પોતે એ કહો અનુભવ કરીને. અને તે સુધાર્થમાં બી વાત શરૂ કરતા શિષ્ય નિયમો નીકળો કે પ્રશ્ન પણ એવો પૂછે કે એવો સુધાર્થમાં કોણ છે? તે છઠ્ઠી ગાથાથી એક પ્રશ્ન છે એનો જવાબ દે ગાથામાં. એમાં છઠ્ઠી ગાથામાં કોનાથી રહી દેખાડ્યું? ઉપચરિત અને અનુચિત. જે છઠ્ઠી ગાથા છે એમાં 3 પ્રકારના અસદભૂત, ઉપચરિત અને અનુચરિત અને સદભૂત ઉપચરિત એવા 3 પ્રકારના વ્યવહારમાં રહેશે. અને સાતમી ગાથામાં ગુણ વ્યક્તિ રહી બતાવીને એ સદગુણ અનુસારનો રહેશે. અને એ રીતે વાત ચાલુ થાય તો વ્યવહારનો નિષેધ કર્યો. સાતમી ગાથામાં શું કીધું કે એ ઉપદેશમાં વ્યવહારથી આવે છે કે આચાર્ય શું કહીએ કે એ વેદ કર્યા વગર વ્યવહાર વગર વ્યવહારી જીવને કહેવાય સમજાવાય એવો બીજો કોઈ ઉપાય નથી. તેનું દ્રષ્ટાંત શું? તો કે 9 અને 10 ગાથામાં ચૂપ કહેવાની વાત લઈને વાત. અને એ રીતે 11 ગાથામાં એક કન્ક્લુઝન કરી નાખો કે બધું પર એવા એક વિકલ્પ લગાડી દેજે કે વ્યવહાર નહીં અભૂતા છે અને શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીં નો વિષય એ ભૂતા છે. અને આવું કોણ કરનાર છે? કોણ છે? ભગવાન આશ્રયની જે દ્રષ્ટિ કરે છે એ સંવેગ ગતિ છે. અને હવે જ્યાં સુધી અધુરા છે ત્યાં સુધી વ્યવહાર જાણેલો પ્રયોજન વાન છે. 12 ગાથ આ રીતે પહેલી 12 ગાથાની પીઠિકા કરીને અને એના પછી 38 ગાથા સુધી શું કહ્યું? પૂર્વગ્રહ જાણેલો. આખી 12 ગાથામાં જો સંક્ષિપ્તમાં સમજાય ગયું તો સારી વાત છે. ન સમજાય તો 13 ગાથામાં આચાર્ય કીધું કે તું જૈનમાં આવી ગયો છે તું 9 તત્વને માને છે તો અમે પણ કોની વાત કરશું? તો એ આપણને કાવડે કે આચાર્ય વળી કે અમને કઈક નવું કહી જવું ક્યાં રહ્યું?
અને તે નવ તત્વ ને ભેદ થી જાણ્યા છે, પણ ક્યારે ભૂતાર્થ નહીં થી નવ તત્વ ને જાણ્યા નથી. અને ભૂતાર્થ થી જો જાણ્યા છે તો શું દેખાશે? તમે નવ ના ભેદ દેખાશે કે એમાં એકરૂપ રહેલી એક આત્મ જ્યોતિ એ તમે અનુભવમાં આવશે. તો એ રીતે ની વાત કરીને નવ તત્વ કહીને એક ઇન્ડિકેશન આપ્યું કે આગળ હવે નવ તત્વ ના અધિકાર આવશે. પણ તું જે રીતે ભેદ કરીને કરે છે એટલે એક એક તત્વ નું વર્ણન કરશે, પણ એનાથી રહી સુધાર્થમાં કોણ છે એ આપણને બતા. અને એ રીતે સમય સાર માં કઈ વાત છે? નવ તત્વ ની વાત છે કે એક તત્વ ની વાત? કોની વાત? નવ તત્વ ની કે એક તત્વ ની? તો પછી અધિકાર નું કામ જુદા જુદા કાઢ્યા. જીવનમાં એક બહુ જ અદ્વૈત આત્મા અભેદ આત્મા શુદ્ધ આત્મા ની વાત ચાલે છે, પણ જે દર્શન વ્યવહાર ને સ્થાપી ને વ્યવહાર નો નિષેધ કરે છે એ નવ તત્વ ને કહેવાય જૈન દર્શન નો વ્યવહાર નથી. જેને કહે ને સર્વતા અદ્વૈત છે ને અભેદ છે ને કઈ કહ્યું નથી. જેમ જેમ જગત ની અંદર છ દ્રવ્ય છે કે નથી? અરે છ દ્રવ્ય છે એને સિદ્ધ કરીને પછી એ તરફ નું લક્ષ છોડવાનું. પણ દ્રવ્ય છે, વિભાવ છે, ભેદ છે એવું નથી. બ્રહ્મ તત્વ જગત વિશે નથી, એ છે એને સિદ્ધ કરે છે અને પછી એનાથી અભેદ તરફ સ્વભાવ તરફ સ્વદ્રવ્ય તરફ લઈ જાય એવું નથી. અને એટલા માટે શૈલ નું નામ શું છે? મુખ્ય બોલની શૈલ. જગતમાં અભાવરૂપ માને છે, અન્ય ને અભાવરૂપ માને છે. અહિયાં કહે છે કે ગૌણ કરીને તારે મુખ્ય દ્રવ સ્વભાવ ને કરવાનો. અને એ મુખ્ય ગૌણ શૈલી નું નામ જ નહીં શૈલી છે. કોઈ વ્યક્તિ ની સામે એનો દીકરો ઉભો છે તે સામે શું કે છે? અત્યારે પિતા છે એ કાકા નથી, કોઈના કોઈના દીકરા નથી છે તેનું શું કર્યું છે? ગૌણ કર્યું. શા માટે ગૌણ કર્યું છે? પ્રયોજન નથી. અને આ રીતે પ્રયોજન વસ મુખ્ય ગૌણ ની શૈલી પ્રેમની ગાથા થી વિષય ચલાવીને એ શુદ્ધ નયન નો વિષય. ચૌદમી ગાથા માં એટલે સમય ગાથા ની વાત કરી. એ શુદ્ધ નયન ના વિષય ને ભાવ શુદ્ધ જ્ઞાન થી લઈ તમને જ્ઞાન ની જીવશાસન ની વાત કરી. અને સોળમી ગાથા માં શ્રદ્ધા જ્ઞાન પૂર્વક કોને ઉમેર્યું? ચારિત્ર ને એવું કહ્યું છે ને, દર્શન વળી નીચે જ્ઞાન અને ચારિત્ર સાધુ. આ રીતે આખી જાણે વાત કરી દર્શન ના ચારિત્ર મોક્ષ માર્ગ ની આખી વાત કરીને કહે વિષય. તો 38 ગાથા સુધી પૂર્વરંગ. હજી અહીંયા આચાર્ય કે છે કે કઈ અહીંયા સારું કામ થઈ જાય એવી વાત છે. અને ખરેખર તો 38 ગાથા માં શિષ્ય તો સમય પ્રસંગ થયો. 38 ગાથા બધાને ખબર છે ને, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન, એનો કઈ કદાચ ખબર હશે કઈ? આ ગાથા ની ધૂન એક ગુજરાતી ભાષાંતર થઈને જે પંડિતજી એ કહ્યું એ સૌથી પહેલા ક્યારે વાત કર્યું? એને 100 વર્ષ પૂરા થયા છે. 1997 જે જીન મંદિર કહ્યું સિમંદર ભગવાન નું, તે જ ત્યારે કારતક પૂનમ ને દિવસે એ વાત કર્યું. એની પહેલા 96 માં ગુરદેવજી 95 ચોમાસુ રાજકોટ કરીને ગિરનારજી ની યાત્રા પહેલી વાર ગિરનારજી ની પહેલી આમ સીધા ચક્ર કીધું સતરંજે કરેલું પછી ગિરનાર. અને ત્યાં 5મી ટૂંકે આ આખી ગુરદેવજી ધૂન ત્યારે થોડા હરિગીત પંડિતજી એ બનાવી દીધા એ હતું તેમાં 38 યાત્રા. અને એ દિવસ કયો હતો? ફાગણ સુદ બીજ નો. ત્યાં મંદિર બને સોમગઢ માં ભગવાન આવે એવી એક ભાવના, કેવી ભાવના નું ફળ. વરસ પહેલા ભાવના બાળચાર કઈ ક્રેઝ બન્યો નતો અને વરસ ની અંદર તો પ્રતિષ્ઠા થઈ ગયા. તો ત્યાં એક આ બાળક અહીંયા કોણ ની વાત છે? હું એક સુધી કોની વાત છે? આચાર્ય પોતાની વાત કરે છે કે કોઈ ના બીજા ભૂતકાળમાં થયેલા તીર્થંકરો કે એની વાત કરે છે? કોની વાત છે? ટીકામાં શબ્દ શું આપ્યો? અનાદિ મોરૂપ અજ્ઞાન ને લીધે અત્યંત અપ્રતિભૂત હતો એને કોણ મળ્યા? નિરંતર ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા. તો કોની વાત આવી? જેને ગુરુ ની વાણી દ્વારા આત્મ અનુભૂતિ થાય એ એમ કે છે કે મને અનુભવમાં આત્મા કેવો દેખાણો કે એક શુદ્ધ રૂપી જ્ઞાન દર્શન મળે. તો એનો અર્થ છે કે ખરેખર સમય સ્થાન નો શ્રોતા આચાર્યનો શિષ્ય કેવો હોય, કે રાહ જોતો નથી કે આચાર્ય આખું શાસ્ત્ર પરમાગમ પૂરું કરશે પછી હું વિચારીશ. અરે આચાર્ય કહેતા જાય છે શબ્દો ના ગ્રહણ થી આગળ વધીને ભાવો નું ગ્રહણ કરે છે અને 38 ગાથામાં સુધી તો કે છે એવો પામી જાય છે. આ ખરેખર શિષ્ય ની તો પેલું તો પેલું ઓપ્શન આપણને ક્યારે આવ્યું, ઓપોર્ચ્યુનિટી ક્યારે આવી 12 ગાથા સુધી. એનાથી કદાચ હજી કોઈ જેને સંસ્કૃત રુચિ વાળાને તો 12 ગાથા ગણી છે, કોઈને વિસ્તાર જરૂર પડે છે એના માટે 38 ગાથા. અને હજી હવે જો નથી તો કઈ શું જૈન માં આવ્યો છું, નવ તત્વ ને ઓળખે છે સમજો છે સાંભળ્યું, તો ત્યાંથી 39 ગાથા થી જીવ હજી અધિકાર શરૂ થાય છે. ક્યાં સુધી એ ચાલે છે? 68 ગાથા સુધી શું છે? જીવ અજીવ અધિકાર. એના પછી જો નવ તત્વ ની વાત લઈએ તો કયો અધિકાર આવવો જોઈએ? કયો અધિકાર? જીવ હજી પછી નવ તત્વ માં કોણ આવે? પુણ્ય પાપ આવે ને, એની બદલે વચ્ચે કયો અધિકાર આવી ગયો? કેમ આવ્યો આમ જરૂર લાગતો નથી? થોડું જીવનમાં બે રીતે પ્રકાર કર્યો છે. જીવને પરદ્રવ્ય સાથેનું એકત્વ અને એકત્વ સાથે કર્તૃત્વ. આમ તો બોલે જીવ અજીવ જુદા છે ને શરીર થી, પણ સાથે અંદર અભિપ્રાયમાં શું હોય છે? કરતાપણાનો ભાવ રહેલો છે. કારણ કે સ્વભાવનું કરવાપણાનો ભાવ અને આનંદનું ભોગતાપણાનો ભાવ તો કઈ ખબર જ નથી. જે જે ઇન્દ્રિય વિષયો દેખાય છે અને જે કોઈ રાજને રાજી પરિણામ એને ખ્યાલમાં આવે છે એનું શું થઈ જાય છે? કરતાપણું. અને કરતાપણું વિષયનું શું કહે છે? એક સ્વામિત્વ પણ માલિકી પણ એને અભિમાન થાય કરતા છે. કોઈ કામ પૂછે ને કરત મજાનો કઈ પ્રસંગ કયો હોય, કોઈ પૂછે આ કોણ કરનાર કોણ હતો આમ પૂછે ને આમ શું થાય, આમ કોઈ આમ બીજા પણ આંગળી ચિંતા આમ શું થાય અંદર? કરતાપણાના ભાવની પાછળ અભિમાનનો ભાવ પોસાતો હોય છે. તો અહીંયા તો આચાર્ય કે ઓલાને તો એક પ્રસંગ હતો, તારામાં કેટલા પદાર્થોનો કરતૃત્વ વાપરે છે? એનું નામ જ અનંત કસાય છે, અનંતાનું બંધી કસાય. અનંત ક્રોધ, અનંત માન જીવનમાં આપે એ પ્રકાર કરતા કરવું. ખાસ અને ગુરદર્શી લેતા પેલા પ્રવચનોમાં એક સમયદાર એટલે અલૌકિક પરમાગમ, એનો પણ કરતા કરતા એક અલૌકિક અધિકાર. સામાન્ય પણ બધે ગર્ભિત પણ તો વાત આવી હોય, પણ જેને કહે સ્પેશલાઇઝ આપણો કરતા કરવા અધિકાર. અને એ કરતા કર્મ અધિકારમાં શરૂઆત ક્યાંથી લીધી? જીવ અજીવ અધિકારમાં શું શીખડાયું? બે નું એકત્વ છોડાયું અને કરતા કર્મમાં બે નું કરતા કર્મ પણ છોડાયું. જીવ અજીવ પછી અજીવ કોઈ પછી પછી અજીવમાં આપણે કોને અજીવ અજીવ એટલે પરદેવમાં કોને લેતો આપણે? આ મારા સિવાય બધા મકાન આથી જે દૂર ક્ષેત્રે રહેલા છે, એક ક્ષેત્રે રહેલા તો મારું છે, એક ક્ષેત્રે રહેલું તો શરીર પણ હોય. આ મારું એ જ મારું, હું જ છું, મારી ને હું જ છું. ભિન્ન ક્ષેત્રે રહેલામાં પણ હજી એકત્વ શીખતું નથી તો પછી અહીંયા એમાં આચાર્ય બહુ સુંદર રીતે ક્ષેત્ર ભિન્નતાની પણ વચ્ચે લીધી, શરૂઆત લીધી કે જે તારી પરિસ્થિતિમાં ભય થાય છે અને છતાં જેની સાથે લક્ષણ રહે છે એને પણ સુધી મજા એ અજીવ અધિકાર માં લીધા, જેનાથી તને શું છે? ક્ષેત્ર ભેદ માત્ર નહીં, એ તો છે એ કોણ છે? લક્ષણ ભેદ જેનાથી કઈ આખું જીવ અજીવ અધિકાર માં એકત્ર થયો એ જ વાત કરતા કરવામાં લઈ લીધું અને શરૂઆત આક્રો લીધી. આક્રો અધિકાર આવે છે ને તો કેમ આક્રો છે લીધું? કે આશ્રવ નો કરતા પણ એમ સૂચવે છે કે આશ્રવ તને ગમે છે, એટલે કરતા શું કામ બને? કોઈ કાર્ય ત્યારે કરી આપણે ગમે ત્યારે કે ન ગમતું હોય તો એ આશ્રવ નું કરતા પણ છડાવે છે. અને એટલા માટે આત્મા અને આત્મનો જ્યાં ભેદ જીવ જાણે કે આપણી ભૂલ દેખાડી અને એક વખતે આ જીવ જયારે આત્મનો તેમ નિજ આત્મા તમને જાણે છે એ રીતે આખો કરતા કર્માધિકારમાં એ જે પદનો કરતા નથી એ તો તમે આચાર્ય પછી જ અધિસૂયમાં લીધું પણ જે તો અજ્ઞાન ભારત કરે છે પણ જે તારા માટે કરવા યોગ્ય નથી એવા આશ્રમનું કરતા કર્મ પણ એમાં છોડાયું અને પછી પાછા ફરીથી જે નવ તત્વની વાત હતી તો એના તમે પુણ્ય પાપ અધિકાર આપણને બતાવ્યો અને હવે આશ્રમ અધિકાર કરે દુધે છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ